નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે સમંતક મણીની વાર્તા કરી, પણ એ વાર્તામાં આપણે એ પણ સમજ્યા કે ભગવાન આપણી કસોટી કેવી રીતે કરશે. ઘણી વખતે આપણને કહેશે કે તમે મારી રાહ જુઓ, અને આપણાથી જોવાતી નથી, આપણે બધું તરત જોઈએ છે, અત્યારે અને અત્યારે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની વાત છે. આજે આપણે એક બીજા પ્રકારની બહુ મહત્વની વાર્તા કરવી છે, અને એ વાર્તા છે ઈલાની, જેના વિશે આજે ઘણી બધી જુદી જુદી વાતો કરવી છે. સુતજી કહે છે કે હે ઋષિઓ, એ પ્રમાણે એક બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો, કે જેમાં દેવી ભાગવતનું મહાત્મ્ય કીર્તન કહ્યું છે. એક વખત લોપામુદ્રાના પતિ અગસ્ત્યકુમારની પાસે ગયા અને ત્યાં તેનું પૂજન કરી અનેક કથાઓ પૂછવા લાગ્યા. ભગવાન સ્કંદજીએ અગસ્ત્ય મુનિના પૂછવાથી અનેક કથાઓ કહી અને અનેક તીર્થોના મહાત્મ્ય પણ કહ્યા. વારાણસી મણિકર્ણિકાનું મહાત્મ્ય તથા ગંગાદી અન્ય તીર્થોના મહાત્મ્ય પણ વિસ્તારપૂર્વક કહ્યા. તે સર્વેનું શ્રવણ કરીને અગસ્ત્ય મુનિ પ્રસન્ન થયા અને પુનઃ સર્વલોકના હિતને માટે મહાતેજસ્વી કુમારને પૂછવા લાગ્યા. અગસ્ત્ય મુનિ કહે છે, હે ભગવાન, આપ શ્રી દેવી ભાગવતનું મહાત્મ્ય અને એ સાંભળવાની વિધિ મને કહો. દેવી ભાગવત નામનું પુરાણ સર્વથી શ્રેષ્ઠ છે અને જેમાં ત્રૈલોક્યની માતા ભગવતીના ચરિત્ર ગાયા છે. સ્કંદજી કહે છે, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક કહેવા કોણ સમર્થ છે, પણ હે બ્રહ્મણ, હું તમને સંક્ષેપમાં કહું છું, તે શ્રદ્ધાથી સાંભળો. જે નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી જગદાત્મિકા છે, જેમાં ભક્તિ અને મુક્તિ એ બંને આપવાનું અપૂર્વ સામર્થ્ય છે. હે મુનિ, આ દેવી ભાગવત એની વાંગમયી મૂર્તિરૂપ છે, તેને ભાવથી ભણવાથી અને શ્રદ્ધાયુક્ત સાંભળવાથી આ જગતમાં કંઈ પણ દુર્લભ નથી. અને અહીંયા પછી કુમાર અગસ્ત્યજીને બહુ સુંદર વાર્તા કહે છે. એ કહે છે, વિવસ્વત મનુનો પુત્ર શ્રાદ્ધદેવ થયો છે અને તેને પુત્ર ન થવાથી વશિષ્ઠ મુનિની અનુમતિ લઈને તેણે પુત્રેષ્ઠી નામનો યજ્ઞ કર્યો. વિવસ્વત મનુ એ બધા જ આખા જગતના પિતા છે. આપણે જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાર્તા છે, એવી રીતે આપણા હિન્દુ શાસ્ત્રોમાં વિવસ્વત મનુ એ પિતા છે અને શ્રદ્ધા એ માતા છે. અને તે સમયે એ શ્રાદ્ધદેવની સ્ત્રી એટલે કે શ્રદ્ધાએ હોતાને એટલે કે બ્રાહ્મણને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી ઈચ્છા એવી છે કે મને કન્યા ઉત્પન્ન થાય અને તમે એવી તજવીજ કરો. પછી હોતાએ મનમાં વિચાર કરી કન્યા પ્રાપ્ત થવાને માટે હવિનું દાન કર્યું અને તેથી તેના ફળથી પ્રાપ્તિમાં ઈલા નામની કન્યા પેદા થઈ. તે કન્યાને દેખી વિવસ્વત મનુ મનમાં ખિન્ન થયા અને ગુરુને કહ્યું કે હે પ્રભુ, તમારો સંકલ્પ વિપરીત કેમ થયો? આ વશિષ્ઠ મુનિએ સાંભળ્યું એટલે એમણે ધ્યાન કર્યું અને તેનું કારણ જાણી લીધું કે ઈલાને પુરુષપણું કેમ પ્રાપ્ત થયું નથી, અને એટલા માટે ઈલાને પુરુષપણું પ્રાપ્ત થાય તેના માટે તેમણે ઈશ્વરની પ્રાર્થના કરી. ત્યારે મુનિના તપના પ્રભાવે અને પરમાત્માના અનુગ્રહથી ત્યાં સર્વના દેખતા તત્કાલ ઈલા પુરુષપણાને પ્રાપ્ત થઈ. પછી ગુરુએ તેના સંસ્કાર કરી તેનું નામ સુધુમ્ન રાખ્યું. તે સુધુમ્ન જેમ સર્વ નદીઓ સાગરમાં મળે છે તેમ સર્વ વિદ્યાનો સાગર થયો. સુધુમ્ય યુવાન થતાં એક દિવસ સિંધુ દેશના ઉત્તમ અશ્વ પર સવાર થઈ વનમાં મૃગ્યા કરવાને ગયો. અહીંયા એક બહુ સુંદર વાત થઈ છે. મર્મની વાત એ છે કે હિન્દુ ધર્મના આપણા શાસ્ત્રોમાં જેન્ડર એટલે કે મેલ અને ફિમેલ એ હંમેશા એક ફ્લુઇડ દ્રષ્ટિથી જોવામાં આવ્યું છે. કે અહીંયા આપણને એ પણ દેખાડે છે કે ભાઈ એ ઈલા જે છે એ સ્ત્રી બનીને આવી છે, પણ એના પિતાએ કલ્પના કરી હતી કે મને પુત્ર થાય. તો ગુરુએ પરમાત્માને પ્રાર્થના કરી અને એનું પુરુષપણું બન્યું છે. વાત એમ છે કે આ ઈલા અને સુધુમ્ન એક જ વ્યક્તિ છે, પણ છતાંય એમનું જેન્ડર ચેન્જ થયા કરે છે, જેને આપણે ઘણી વખત સેક્સ ચેન્જ કહીએ છીએ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આજના પણ આપણા પોતાના માનસમાં આની તરફ, આ જે જેન્ડર ચેન્જની વાત છે એની તરફ, લૈંગિક ચેન્જની જે વાત છે એની તરફ આપણી હજી પણ જે માનસિક વૃત્તિ છે એ બહુ કુંઠિત છે. જ્યારે આ આપણને એવું દેખાડે છે કે સર્વપ્રથમ પુત્ર અને પુત્રી એક જ છે, મનુ અને શ્રદ્ધાનો પુત્ર અને પુત્રી જે છે જે યજ્ઞમાંથી જન્મ્યા છે એની વચ્ચે કોઈ ફરક જ નથી, પુરુષ કે સ્ત્રી. અને એ બહુ મહત્વની વાત છે, મર્મની વાત છે કે સમાનતા દેખાડવાય છે, ઇક્વાલિટી દેખાડવાની વાત છે. હવે જેન્ડર ચેન્જના ઓપરેશન થાય છે અને એના માટે હોર્મોન્સ આપવામાં આવે છે અને આ કરવામાં આવે છે, પણ આ વાસ્તુસ્થિતિ આપણને એ પણ દેખાડે છે, આ નાનકડી વાર્તા, કે આ શક્ય હતું પહેલાંના ઋષિઓ પાસે. એમની પાસે એ પણ સાયન્ટિફિક આવડત હતી કે એ લોકો આ પણ પ્રકારના ઓપરેશન કરી શકતા હતા. બીજી મહત્વની વાત એ છે કે આજકાલના જે સાયન્ટિફિક ઓપરેશન થઈ રહ્યા છે એમાં એટલી બધી કોમ્પ્લેક્સિટી છે અને કેટલી બધી ફેલિયર્સ છે કે વાત ના પૂછો. જ્યારે એ સમય આપણે જેમ હવે આ વાર્તા જાણીશું, આગળ આપણે જોઈશું કે ઈલા અને સુધુમ્ય વચ્ચેનો સતત ચેન્જ થવો એ પણ શક્ય છે. એટલે કે જેન્ડર એઝ એન આઈડેન્ટિટી ઇઝ વેરી ફ્લુઇડ. અને આ બહુ મહત્વની વાત છે. એટલે હવે સુધુમ્ય વનમાં મૃગ્યા કરવાને ગયો છે, એક વનમાંથી બીજા વનમાં એમ અનુચરો સહિત જંગલમાં ભ્રમણ કરવા લાગ્યો. એમ કરતા પ્રારબ્ધ યોગે એ હિમાલયની તળેટીમાં ચાલ્યો ગયો. હવે આ એક બહુ અદ્ભુત જગ્યા છે, હિમાલયની તળેટી. આપણને ખબર છે કે ત્યાં શિવજી રહે છે અને શિવજી પૂર્વે એક સમયે શિવા સાથે, પાર્વતી સાથે આનંદપૂર્વક રમણ કરતા હતા એ તળેટીમાં. ત્યારે કેટલાક મુનિઓ શિવ દર્શનની લાલસાથી ત્યાં આવ્યા હતા. તેમને જોઈને શિવજીના પ્રિય પત્ની પાર્વતી શરમાયા, કારણ કે એમનો સહેજ ખેસ ખસી ગયો હતો. અને શરમાયા અને એ બંનેને પ્રેમપૂર્વક વિહાર કરતા જોઈને દર્શનાર્થે આવેલા મુનિઓ થોડાક વ્યાકુળ થયા અને વૈકુંઠ તરફ ચાલ્યા ગયા. એટલે તે વખતે પોતાની પ્રિયાનું હિત કરવાની ઈચ્છાથી શિવજીએ એ વનને શ્રાપ આપ્યો કે આજથી જે પુરુષ આ સ્થળમાં આવશે તે સ્ત્રીપણાને પામશે અને તે દિવસથી કોઈ પુરુષ તે સ્થાનમાં જતો નહીં. પણ સુધુમ્ન ત્યાં પહોંચી ગયો છે. આ જ કથા આપણને નવમા સ્કંધમાં, ભાગવત પુરાણના નવમા સ્કંધમાં પહેલા અધ્યાયમાં સાંભળવા મળે છે. બીજી અહીંયા બીજા એક પુરાણમાં એવી વાત છે કે સુધુમ્ય ત્યાં પહોંચી નથી ગયો, પણ બન્યું છે એવું કે એક યક્ષી જે છે એને ખ્યાલ આવે છે કે આ સુધુમ્ય તો બહુ જ પાવરફુલ છે અને ક્યાંક મારા પતિ કે જે ત્યાંના એક નાનકડા કિંગડમનો રાજા હતો એનું રાજપાટ ઝૂંટવી લેશે. એટલે એ યક્ષિની એ સુધુમ્યને એ તરફ, એ ફોરેસ્ટ તરફ, એ જંગલ તરફ લઈ જાય છે. આવી પણ એક બીજી વાર્તા છે. પણ સુધુમ્ય ત્યાં પહોંચી ગયો અને જેવો પહોંચ્યો કે તરત જ સ્ત્રી થઈ ગયો, એનો ઘોડો પણ સ્ત્રી થઈ ગયો, એના અનુચરો પણ સ્ત્રી થઈ ગયા. અને આ બધું દેખી એ મનમાં બહુ વિસ્મય પામ્યો, પણ પછી સુંદરી રૂપે એ વનમાં વિચરવા લાગ્યો. એ પ્રમાણે એ વનની આસપાસ વિચરતા એક દિવસ બુધના આશ્રમની સમીપમાં પહોંચી ગયો. હવે આ બુધ કોણ છે? તો બુધ પોતે એ ચંદ્રના પુત્ર છે, અને એટલે બુધના આશ્રમ, બુધ ત્યાં આવ્યા છે. બુધ રાજા એ પોતે અત્યારે તપ કરી રહ્યા છે, પણ બુધના આશ્રમની સમીપમાં પહોંચતા જ એની નજર પડતા જ રાજા જે બુધ છે એમને મોહ ઉત્પન્ન થયો. કારણ કે સુધમ્યનું શરીર એટલું સુંદર હતું અને એનું બહુ સુંદર વર્ણન કર્યું છે વ્યાસજીએ. એ કહે છે કે એનું કનકવર્ણું તે સુંદરીનું શરીર, શશીના સરખું સોહામણું મુખમંડળ, શેષના જેવી વિશાળ વેણી, મૃગલીના જેવા ચંપળ ચક્ષુ, કામદેવને બાણ ચઢાવવાના ધનુષ જેવી વાંકી વળેલી ભ્રમરો, શુક્રચક્ષુના જેવી નમણી નાસિકા, પાકેલા બિલ્વફળના જેવા ઓષ્ટ, અનારની કળી જેવી દંતપક્તિ, ચક્રવાક પક્ષીના જોડાની પેઠે સ્થિત થયેલા પુષ્ટપયોધર, ત્રિવલી પડેલું પાતળું પેટ અને વિશાળ નિતંબ પ્રદેશને જોઈને સ્મરશરની પીડા પામતા બુદ્ધને તેની ઈચ્છા થઈ. હવે આ ચંદ્રપુત્ર બુદ્ધ નંદનને જોઈ તે સુંદરીને પણ તેની ઈચ્છા થઈ, તેથી તે બુદ્ધની સાથે સ્નેહમાં પડીને રમણ કરતી ત્યાં જ નિવાસ કરીને રહી. કુમાર કહે છે કે હે અગસ્ત્યજી, તે સમય પછી કેટલોક સમય વીતતા તેને પુરુરવા નામે એક પુત્ર ઉત્પન્ન થયો. ભાગવત પુરાણમાં અહીંયા થોડીક વધારે વાત કરી છે કે સુધમ્ય હવે ઈલા પાછો બની ગયો છે, અને એને જ્યારે પણ એ ઈલા બને છે ત્યારે એ બુધ સાથે પ્રેમમાં રહે છે, અને જ્યારે એ સુધમ્ય બને છે ત્યારે એ પાછો પુરુષ બની જાય છે. પણ એ સમયે ખૂબ બધી શિવજીની પ્રાર્થના કરે છે, અને ઇનિશિયલી શિવજી એને કહે છે કે ના ભાઈ, તું સ્ત્રી જ રહીશ. પણ પાર્વતી માં દેવી એ કહે છે કે ના, તું એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી રહીશ. આવી વાર્તા ત્યાં છે. દેવી પુરાણમાં, દેવી ભાગવતમાં થોડી જુદી વાર્તા છે, એની આપણે વાત કરીશ. પણ આ ઈલા બહુ મહત્વનું કેરેક્ટર છે. કેમ એ બહુ મહત્વનું કેરેક્ટર છે? કે ઈલાને બુધ સાથે રહીને જે પુત્રનો જન્મ થયો છે એનું નામ છે પુરુરવા. અને આ પુરુરવા કોણ? તો પુરુરવા એ ચંદ્રવંશના પિતા છે. ચંદ્રના પુત્ર બુધ અને બુધના પુત્ર પુરુરવા, અને એમના થકી ચંદ્રવંશની સ્થાપના થઈ છે. હવે ઈલા એ વૈવસ્વત મનુની પુત્રી છે, અને એટલે સૂર્યપુત્રી પણ છે. અને ઈલાનો ભાઈ જે છે એ ઇશ્વાકુ, ઈલાને 9 ભાઈઓ છે અને એમાંનો ભાઈ છે ઇશ્વાકુ, અને ઇશ્વાકુ એટલે સૂર્યવંશ. એટલે એ રીતે ઈલા પોતે એ સૂર્ય અને ચંદ્રવંશને બેને ભેગા કરી રહી છે. બહુ મહત્વનું કેરેક્ટર છે. અને એ રીતે પાછું રામાયણમાં એક જુદી કથા છે. રામાયણમાં ઈલા વિશે એવું કહે છે કે ઈલા એ કરદરમાના પુત્રી તરીકે જન્મી, અને એ કરદામાં કોણ? તો કે ભાઈ એ બ્રહ્માજીનો પોતાનો પડછાયામાંથી જન્મ્યા છે. એ ઉત્તરકાંડમાં એની વાત કરવામાં આવી છે. એટલે આ એક ઈલા જે છે એ બહુ મહત્વની વ્યક્તિત્વ છે બધા જ જાતના, હિન્દુ બધા જ જાતના શાસ્ત્રોમાં. અને એને એક પુત્ર ઉત્પન્ન થયો છે જેનું નામ છે પુરુરવા. અને પછી એ બુધકુમાર પુરુરવાના આશ્રમમાં કેટલાય વર્ષ વીતી જતા એક દિવસ તે ઈલા, તે સુંદરીને પોતાના પૂર્વ વૃતાંતનું સ્મરણ થયું. અને એ સ્મરણ થયું એટલે દુઃખ ખૂબ થયું, મન મૂંઝાવા લાગ્યું. અને મન મૂંઝાવા લાગ્યું એટલે ગુરુ વશિષ્ઠના આશ્રમમાં ગઈ. ત્યાં જઈ ગુરુજીને પ્રણામ કરી પુનઃ પુરુષપણું પ્રાપ્ત થવાની ઈચ્છા થવાથી એનું પોતાનું વૃતાંત સંભળાવ્યું. પુરુષમાંથી સ્ત્રી થયેલી સુંદરીનું દુઃખદ વૃતાંત સાંભળી ગુરુ વશિષ્ઠને દયા આવી અને તેને દુઃખ મુક્ત કરવાની ઈચ્છાથી શીઘ્ર કૈલાસ પર્વત પર સિધાવ્યા. ફરી એક મહત્વની વાત અહીંયા કરીએ, જે ભાગવત પુરાણમાં કેટલીક વાર કરી છે, કે આ ઋષિ અને મુનિઓ જે છે એ બધાની અંદર એમ્પથી કૂટી કૂટીને ભરેલી છે. એમનાથી બીજાનું દુઃખ જોવાતું નથી. એ બહુ મહત્વનું છે. આપણી અંદર આપણે કેમ ઋષિ કે મુનિ નથી થઈ શકતા? કારણ કે આપણાથી બીજાનું દુઃખ જોવાય છે અને એના ઉપર કોઈ અમલ થતો નથી. આપણું જે દુઃખ દૂર કરવાની વાત છે ને એ સિલેક્ટિવ છે, કે ભાઈ મારું કોઈ નજીકનું હોય અને એનું જો દુઃખ દૂર કરી શકું તો વાહ ભાઈ વાહ. પણ જો દૂરની કોઈ વ્યક્તિ હોય, કોઈ અજાણી વ્યક્તિ હોય, એનું દુઃખ આપણાથી દૂર થતું નથી. એટલે આપણે ઋષિ બની શકતા નથી, એટલે આપણે મુનિ બની શકતા નથી. કારણ કે આપણું દુઃખ દૂર કરવાની જે શક્તિ અને ભાવના છે એ બહુ સિલેક્ટિવ છે. પણ અહીંયા તો સુધુમ્ન ઈલા જે આવી ગઈ છે ગુરુ વશિષ્ઠ પાસે અને કહે છે કે મારી આવી પરિસ્થિતિ છે, એટલે તરત જ એને દુઃખ મુક્ત કરવાની ઈચ્છાથી વશિષ્ઠજી શિવ શીઘ્ર જ કૈલાસ પર્વત પર સિધાવ્યા છે. ત્યાં જઈ પરમ ભક્તિથી સદાશિવનું પૂજન કરી અને સ્તુતિ કરવા લાગ્યા. વશિષ્ઠ મુનિ સ્તુતિ કરે છે કે હે શિવશંકર કપર્દી, હે મૃડ સુખદાયક કામ દહન કરનારા કૈલાસવાસી, આપને નમસ્કાર કરું છું. હે શિવ શિવરૂપ, શરણે આવેલાના ભયને હરવાવાળા, વૃષભ ઉપર ચઢવાવાળા, શરણાગત વત્સલ શશીને ધારણ કરવાવાળા સદાશિવ પરમાત્મા, આપને પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. સર્ગ સ્થિતિ અને લયમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રરૂપ દેવાધિદેવ ત્રિપુરાંતક, આપને પ્રણામ કરું છું. યજ્ઞરૂપ આપનું યજન કરવાવાળાને ઈચ્છિત ફળ આપનારા, આપને પ્રણામ કરું છું. ગંગાધર ગરધર ગિરિજાવર નગધર સૂર્ય ઇન્દુ ને અગ્નિરૂપી નેત્રોવાળા, આપને નમસ્કાર કરું છું. એ પ્રમાણે સ્તુતિ કરવાથી કોટી સૂર્ય સમાન કાંતિવાળા, રજત પર્વતના જેવા ત્રણ નેત્રવાળા અને વૃષ પર ચઢેલા પાર્વતીની સાથે જગતપતિ ભગવાન સદાશિવ પ્રગટ થયા અને વશિષ્ઠને સવિનય પ્રણામ કરતા દેખી કહેવા લાગ્યા. શ્રી સદાશિવ ભગવાન કહે છે કે હે વિપ્રશી, હું તારી સ્તુતિથી પ્રસન્ન થયો છું. તારા મનમાં જે ઈચ્છા હોય તે વર તું માંગ. આ પ્રમાણે સદાશિવના વચન સાંભળી પ્રણામ કરીને ઈલાને પુરુષપણું પ્રાપ્ત થવાની વશિષ્ઠજીએ પ્રાર્થના કરી. તેથી પ્રસન્ન થઈને ભગવાન સદાશિવ વશિષ્ઠને કહે છે કે ઈલા એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી રહેશે. એ પ્રમાણે શિવજી પાસેથી વર મેળવી મહર્ષિએ વરદાન દેવામાં ઉન્મુખ શ્રી જગદંબા પાર્વતીને પ્રણામ કર્યા. પછી કરોડો ચંદ્રની કળા સમાન કાંતિવાળા स्मितमुखी देवीनु भक्तिपूर्वक पूजन करी ईलाने पुरुषत्व प्राप्त थवा माटे प्रार्थना करवा लाग्या। अहीं भागवत पुराण देवी भागवत थी थोड़ू जूनू पड़े छे। वशिष्ठ जी भागवत पुराण में जे वात छे के वशिष्ठ जी प्रार्थना करे छे अने सुधुम ईला एक महीनो पुरुष अने एक महीनो स्त्री रहेशे एवी वात छे। पण अहीं देवी भागवत में ए वात आगळ जाय छे અને એ બહુ મહત્વનું છે કારણ કે એ બીજી બધી ઘટનાઓ સાથે પાછું એને જોડે છે। એટલે વશિષ્ઠજી જગદંબા પાર્વતીને પ્રણામ કરીને વશિષ્ઠજી પ્રાર્થના કરે છે કે હે મહાદેવી, ભક્તોનો અનુગ્રહ કરવાવાળી તમારો જય થાવ, સર્વ દેવતાઓને પૂજવા યોગ્ય અનંત ગુણોની ખાણ રૂપ જગદંબા તમારો જય થાવ, હે શરણાગત વત્સલ દેવી આપને પ્રેમપૂર્વક પ્રણામ કરું છું, હે દુઃખનાશિની દુષ્ટ દૈત્યોનું નિકંદન કાઢવાવાળી દયાળુ દેવી તમારો જય થાવ, ભક્તિભાવથી જાણવા યોગ્ય મહામાયા જગત જનની જગદંબિકા આપને પ્રણામ કરું છું, સંસાર સાગરને પાર ઉતારવાના નાવરૂપ ચરણાર્દવિંદવાળા આપને પ્રણામ કરું છું, બ્રહ્માદિક દેવતાઓ પણ આપના ચરણારવિંદની સેવા કરવાથી સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવામાં સમર્થ થાય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને દેવાવાળા દયાળુ દેવી પ્રસન્ન થાઓ, હે દેવી તમારી સ્તુતિ કરવાને કોણ સમર્થ છે, કેવલ હું પણ પ્રણામ જ કરું છું। એ પ્રમાણે વશિષ્ઠની સ્તુતિથી તત્કાલ અતિ પ્રસન્ન થઈ દીનજનોના દુઃખ દૂર કરવાવાળા નારાયણી ભગવતી વશિષ્ઠને કહેવા લાગ્યા। દેવી કહે છે, હે વિપ્રશ્રી સુધુમ્ય પોતાના ઘેર જઈ ભક્તિપૂર્વક મારું અર્ચન કરે અને તમે સુધમ્યને મારા ચરિત્રની કથા કહી સંભળાવો, જે દેવી ભાગવત પુરાણ છે તે મને બહુ જ પ્રિય છે, તેને તે નવ દિવસમાં સંપૂર્ણ સાંભળે। એ દેવી ભાગવત પુરાણનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી એને પુરુષપણાની પ્રાપ્તિ થશે, એમ કહી શિવશક્તિ અંતર્ધ્યાન થઈ ગયા। એ પ્રમાણે મહાદેવીનું વચન સાંભળી પ્રેમપૂર્વક પ્રણામ કરી વશિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં આવ્યા અને સુધિમ્નને બોલાવી દેવીનું આરાધન કરવાની વાત કહેવા લાગ્યા। પછી અશ્વિન માસના શુક્લ પક્ષમાં જગન્માતાનું પૂજન કરી નવરાત્રિના નિધાનપૂર્વક રાજાએ કથા સંભળાવી। સુધિમ્ન ભક્તિપૂર્વક શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવા લાગ્યો, જગત માતાનું પ્રીતિપૂર્વક પૂજન કરવા લાગ્યો અને વશિષ્ઠ ગુરુને પ્રણામ કરતા સુધમને રાજા નિરંતરના પુરુષપત્તપણાને પ્રાપ્ત થયો। તે પછી મહર્ષિ વશિષ્ઠ ગુરુએ સુધમનનો રાજ્યાસન પર પટ્ટાભિષેક કર્યો, ત્યારથી રાજ્યકારભારની લગામ હાથમાં લઈ સર્વધર્મ પ્રમાણે પુત્રવત તન મન અને ધનથી પ્રજાનું પાલન કરવા લાગ્યો અને ઘણી દક્ષિણાવાળા અનેક યજ્ઞ યાગો કરી એણે ભગવતીનું ભજન કર્યું। તે પછી પોતાના પુત્રને રાજ્યાસન પર આરૂઢ કરી અંતે શ્રી મહાદેવીના દિવ્યલોકને એણે પ્રાપ્તિ કરી। સુતજી કહે છે કે હે બ્રાહ્મણો, આપને આ સંપૂર્ણ ઇતિહાસ કહ્યો છે, જે મનુષ્ય આ દેવી ભાગવતને તથા આ ઇતિહાસને ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે તે આ સંસારમાં સર્વ કામનાઓને પ્રાપ્ત કરી દેવીના પ્રસાદથી પરમ અમૃતનું પાન કરી અંતે દેવીના લોકમાં જાય છે। એટલે અહીંયા આપણને ઈલા અને સુધુમ્ય એ જે જેન્ડર આઈડેન્ટિટીની વાત છે એની બહુ સુંદર કથા કરી છે। હવે જ્યારે એની આપણે મિમિક્ષા કરીએ અને જોઈએ તો ઓલમોસ્ટ બધા જ વર્ઝનમાં જ્યાં પણ એ કથા થઈ છે ત્યાં વાત એવી છે કે ઈલાને પુરુષ બની જવું છે. પણ સ્કંદ પુરાણમાં પછી એવી વાત છે કે એને સ્ત્રી જ રહેવું છે અને એને પાર્વતીના સખી થઈને રહેવું છે અને એને પાર્વતીને જ સર્વ કરવી છે. અને પછી ભગવાન અને માતા પાર્વતી એવું કહે છે કે ના, એવું કરવાની જરૂર નથી. અને એટલે ઈલા એનું સ્ત્રી સ્વરૂપ પ્રાપ્ત રાખે છે પણ એ બિયર્ડેડ બની જાય છે, દાઢી વધે છે, એનો વોઇસ ડીપ બની જાય છે. હવે મત્સ્ય પુરાણમાં પાછું એવું કહે છે કે એ સ્ત્રી છે પણ જ્યારે સ્ત્રી બને છે ત્યારે કિમ પુરુષ દ્રષ્ટિએ બને છે. કિમ પુરુષ એક આખી જુદી જ જાતિ પ્રકાર છે કે જેમાં ઘણી વખત એવું કહેવાય છે કે એનું માથું એ હિમાલયમાં વસે છે, એનું માથું લાયનનું છે, ફિનિક્સની જે સ્ફિંક્સની જે વાત છે એ આપણે તમે કાયરો જાઓ અને અથવા તમે ઇવન ઇન્ટરનેટ ઉપર જઈને સર્ચ કરો સ્ફિંક્સની તો એમાં તમે જોશો તો એનું માથું માણસનું છે અને શરીર સિંહનું છે. આ બાજુ આપણે ત્યાં વાત એવી છે કે માથું સિંહનું છે અને શરીર પુરુષનું છે અને આવી બધી વાત છે. પણ મત્સ્ય પુરાણમાં એવું કહે છે કે ઈલાનું સ્વરૂપ સુધુમ્યનું છે, એટલે કે કિમ પુરુષ છે, એટલે એના પિતા એમની જે ઇનહેરિટન્સ જે છે એ એને આપતા નથી અને સીધું પુરુરવાને મળે છે બુધમાંથી. અને એ રીતે એ પુરુરવાના જે પુત્રો છે એ રૂલ કરે છે તો એમની સાથે ઈલા પછી ત્યાં રહે છે. અને બીજી વાત એવી છે રામાયણમાં કે જ્યારે ઈલા ફરીવાર સુધુમ્ય બની જાય છે ત્યારે એને શશબિંદુ નામનો પુત્ર થાય છે અને એ પછી રાજ્ય કરે છે. એટલે જાત જાતની વાતો છે પણ મહત્વની વાત એ છે કે આ જેન્ડર આઈડેન્ટિટીની સાથે બહુ જ બધું સંકળાયેલું છે. વેદોમાં પણ ઈલાની વાત થઈ છે, તેને ઈડા કહે છે ઋગ્વેદમાં ખાસ કરીને. અને ઋગ્વેદમાં ઈડા એ ફૂડ એટલે કે ભોજન અને રિફ્રેશમેન્ટ સાથે સંકળાયેલી છે અને એને ગોડેસ ઓફ એટલે કે દેવી જે છે એ વાણીની દેવી પણ કહે છે, જે આપણે સરસ્વતી રૂપે જાણીએ છીએ. એને નોલેજની પણ દેવી કહી છે, જ્ઞાન દેવી. એટલે આ ઈડા જે છે એ જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે એને પ્રસ્તુત કરવામાં આવી છે. અને એટલે વાત એમ છે કે ઈડા જે છે અથવા ઈલા જે છે એ બેયને સૂર્યવંશ અને ચંદ્રવંશ બેયને સાંકળતી કડી છે, બહુ જ મહત્વનું પાત્ર છે. એની આજે આપણે વાત કરી છે પણ આપણે એ યાદ રાખવાનું છે કે વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી આપણે દ્રષ્ટિ એવી કેળવવાની છે કે જેથી આપણે એમને ઇક્વલ તરીકે જોઈએ. સ્ત્રીને આપણે પુરુષ સમોવડી કહીએ છીએ પણ પુરુષને આપણે સ્ત્રી સમોવડો નથી કહેતા. તો સ્ત્રી કંઈ થોડી ઓછી છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. મહત્વની વાત છે, મર્મની વાત છે. અને બીજી વાત એવી છે કે આપણે આપણી જાતે બીજાના દુઃખને કેવી રીતે જોવા છે. બહુ જ ઇઝી છે કે આપણી નજીકના લોકોના દુઃખને જોઈને આપણું હૃદય દ્રવી જાય, આપણે એમને મદદ કરીએ. પણ દૂરના લોકોને પણ કંઈ થઈ રહ્યું હોય અને એને મદદ કરીએ ત્યારે આપણી અંદર ઋષિભાવ મુનિભાવનો જન્મ થાય છે. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા એ પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.